समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। समय सार मां निद्रा अधिकार मां आपणे कलश 137 मो करी रह्या छीए। कलश 137 नो श्लोकार्थ एनो भावार्थ टीका वगैरे कर्या छे અને એના ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે। હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના વિશેષ અંશો આજે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 7મો પાના નંબર 86 બીજા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ કહે છે કે પોતાને રાગ છે, રાગનો પ્રેમ છે, છતાં હું ધર્મી છું એમ અજ્ઞાની માને છે। તેને કહે છે કે ભાઈ, જેને શુભભાવની રૂચિ એટલે કે પ્રેમ છે, જે શુભભાવને ભલો અને કર્તવ્ય માને છે, એ તો મિથ્યા દ્રષ્ટિ છે, તેને સમ્યક દર્શન હોય નહીં। જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ છે એમ ગાથાઓ આવી પહેલા તો એ ગાથાઓની વિશેષ સ્પષ્ટતા કરતો આ કળશ છે કે ભોગ ખરેખર કઈ નિદ્રાનો હેતુ નથી। ભોગ નિદ્રાનો હેતુ હોઈ શકે નહીં, એ તો જ્ઞાનીએ જ્ઞાન સ્વભાવને આદર્યો છે, તેને નિજ આનંદ સ્વરૂપનો આશ્રય વર્તે છે, તેથી તેને જે ભોગનો રાગ આવે છે તેની તેને રૂચિ નથી, તેનો તે સ્વામી થતો નથી, અને તેથી તેને અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી ગઈ હોવાથી અતિ અલ્પ બંધ પડે છે। એટલે તે અપેક્ષાએ એમ કહ્યું કે નવો બંધ કર્યા વિના તે ખરી જાય છે એમ ત્યાં વાત છે, પણ ખરેખર કાંઈ ભોગને કારણે નિદ્રા થાય છે એમ નથી, એટલે ભોગ કાંઈ નિદ્રાનો હેતુ છે એમ નથી। પણ ત્યાં જે અપેક્ષા સમજાવવામાં આવી છે કે દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી વાત કરવામાં આવી છે, એટલે આ વાત આપણે ગઈકાલે કરી હતી। હવે આગળ સ્વાધ્યાય લઈએ। 86માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જો પાઠમાં શું કહ્યું છે કે રાગીણો પ્યા ચરંતુ, એટલે કે રાગી જીવો અહિંસા એટલે પરની દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એમ પાંચ મહાવ્રતનું આચરણ કરે છે, અને કરે છે તો ભલે કરો, અને સાથે જોઈને ચાલવું, નિર્દોષ આહાર લેવો, હિતમિત બોલવું ઇત્યાદિ પાંચ સમિતિ પણ પાળે છે, ઉત્કૃષ્ટપણે એ સમિતિનું એમને આલંબન છે અને એને પાળે છે તો ભલે પાળો, પણ તે છતાં શુભભાવથી ધર્મ થાય છે એવી માન્યતાને કારણે તે મિથ્યાદ્રષ્ટિ જ છે, અને મિથ્યાદર્શન એ મોટામાં મોટું પાપ છે। ખોટી માન્યતા, ઊંધી શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા એ મિથ્યાત્વ, અને મિથ્યાત્વ મોટામાં મોટું પાપ હોવાથી મિથ્યાદ્રષ્ટિ એ પાપી છે। કેમ કે રાગમાં સુખબુદ્ધિ ઉપાદેય બુદ્ધિ છે, શુભભાવમાં ઉપાદેય બુદ્ધિ છે એટલે રાગમાં ઉપાદેય બુદ્ધિ છે, અને તેમણે ચૈતન્ય મૂર્તિ, વિતરાગ મૂર્તિ ભગવાન આત્માનો આશ્રય લીધો નથી, પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ એના આશ્રય ધર્મ પ્રગટ થાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે, એ સિવાય શુભભાવ છે એ તો છોડવા લાયક છે. એટલે તેમને રાગમાં હે બુદ્ધિ અને નિજ ચૈતન્ય સ્વભાવમાં ઉપાદેય બુદ્ધિ નથી થઈ અને એ શુભભાવમાં છે તો એ મિથ્યાદ્રષ્ટિ છે અને શુભભાવને ધર્મ માને છે તેથી એવા મિથ્યાત્વને કારણે એમને પાપી છે એમ કહ્યું છે. રાત અઘરી પડે પરંતુ જેમ છે તેમ યથાર્થ સમજવી પડશે ને પ્રભુ. વિતરાગનો આ જ માર્ગ છે. ભગવાન આત્મા સદાય રાગ રહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વિતરાગ સ્વરૂપ જ છે. આવો ચિદાનંદ ઘન ભગવાન આત્મા એને જેણે ઉપાદેય કર્યો એને એને આદરણીય કર્યો છે તેની પરિણતિમાં એને નિરાકુળ આનંદ પ્રાપ્ત થયો છે અને નિરાકુળ આનંદમય વિતરાગ પરિણતિ થઈ છે અને એવું થાય ત્યારે જ સમ્યક દર્શન છે. પરંતુ આત્માનો આશ્રય છોડીને રાગને આદરણીય માનીને કોઈ મહાવ્રત આદિ પાળે તો પણ તે મિથ્યાદ્રષ્ટિ જ છે. રાગમાં સુખબુદ્ધિ છે એવા જીવો ભલે એમ માને કે અમે સંકિતી છીએ અને બારમાં સાધુપરાણનું આચરણ પણ કરે, આહાર વિહાર આદિ ક્રિયાઓમાં જતનાથી પ્રવર્તે, અરે એટલું જ નહીં પણ પ્રાણ જાય તો પણ ઉદ્દેશિક આહાર ગ્રહણ ન કરે, આ બધું હોય છતાં પણ શુભભાવ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય એવી માન્યતાને કારણે, શુભભાવને ધર્મ માને એને કારણે, એમની વિપરીત બુદ્ધિને કારણે મિથ્યાદ્રષ્ટિ જ છે. અને એ વાતને અહીંયા કળશમાં પણ બહુ સ્પષ્ટ રીતે કહી છે. કળશમાં કહ્યું છે ને કે આલંબનાતા સમીપી પરતા તે હેતોદ્યાપી પાપા. કેટલું સ્પષ્ટ છે. જેને શુભરાગનો આદર છે, શુભરાગ કર્તવ્ય છે એમ જેણે માન્યું છે તે મહાવ્રતાદિ ગમે તે આચરણ કરે તો પણ તે મિથ્યાત્વને કારણે પાપી જ છે. કળશમાં પાપાહા એમ શબ્દ છે. મિથ્યાત્વનું પાપ મહાપાપ છે. લોકોને ખબર નથી પણ વ્યવહારનો રાગ કર્તવ્ય છે ધર્મ છે એમ જેણે માન્યું છે એ મિથ્યાદ્રષ્ટિ પાપી જ છે. અહીંયા એક પ્રશ્ન થયો કે પરંતુ તે અશુભ ભાવ એટલે પાપ તો કાંઈ કરતો નથી છતાં એને પાપી કહ્યો. એને શુભભાવ છે છતાં એને પાપી કહ્યો. શુભભાવને કારણે તો પુણ્યનો બંધ પડે. એનો ઉત્તર આપતા અહીંયા ગુરુદેવ કહે છે કે ભલે તે પાપ અશુભ ભાવનો એટલે હિંસા આદિનો કરનારો નથી, એવો એ મિથ્યાદ્રષ્ટિ શુભભાવ અને ધર્મ માને છે એટલે એને અશુભ ભાવ નથી, હિંસા આદિ નથી, હિંસા ચોરી અસત્ય એ બધું એને નથી એટલે એમ એને પાપ નથી, તો પણ તેને આચાર્ય શ્રીમદ અમૃતચંદ્ર દેવે પાપી કહ્યો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો એને તો પણ પાપી કહ્યો છે. આ વાત બહુ ગંભીર છે, સમજવા જેવી વાત છે. આવા વિતરાગી મુનિવરો જંગલમાં વસનારા આ વાત પોકારી પોકારીને કહે છે કે રાગને કર્તવ્યને ધર્મ જાણી અને કોઈ અહિંસા આદિ મહાવ્રતનું આચરણ કરે શુભભાવમાં રહે તો પણ જે બંધનું કારણ છે, જે બંધનું કારણ છે એને ધર્મ માનવો, મુક્તિનું કારણ માનવું, એવા મિથ્યાત્વને કારણે એ બંધાય જ છે અને ઊંધી માન્યતાને કારણે, મિથ્યાત્વને કારણે એને અનંતકાળ સુધી રખડવાનું થાય છે. એટલે પરમાર્થે તો એ પુણ્યને પાપમાં કોઈ ફેર નહીં હોવાથી એવો શુભભાવને ધર્મ માનનારો પાપી જ છે. મિથ્યાદર્શનના અભાવરૂપ સમ્યક દર્શન નથી. એટલે કે આત્માનો અનુભવ નથી તો એ મિથ્યાત્વ સહિત એ પાપી જ છે. મિથ્યા દર્શન એ જ મૂળ પાપ છે, એ જ મોટામાં મોટું પાપ છે. ફરી પ્રશ્ન કર્યો કે પણ ચરણાનુયોગમાં તો મહાવ્રત આદિનું વિધાન તો છે ને, ચરણાનુયોગના શાસ્ત્રોમાં વ્યવહારથી એવા કથન આવે છે અને એમાં મહાવ્રત આદિનું પાળવું, સમિતિનું પાળવું, ગુપ્તી રાખવી, આવો બધો ઉપદેશ હોય છે. શ્રાવકને માટે પણ એવો ઉપદેશ છે, મુનિઓને માટે પણ એ પ્રકારે યથાયોગ્ય ઉપદેશ છે અને એમાં શુભનો, શુભ ક્રિયાનો ઘણો ઉપદેશ આવે છે. એટલે મહાવ્રત સહિત મુનિ દશા વિના ચારિત્ર હોય નહીં એવી વાત પણ આવે, એ બધું આવે છે ને. એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું પછી ચરણાનુયોગ ખોટો છે? ચરણાનુયોગમાં એ બધી વાત તો આવે છે ને કે ચરણાનુયોગમાં મહાવ્રત આદિનું વિધાન તો છે ને. ગુરુદેવ કહે છે કે હા છે, પણ ચારેય અનુયોગોનો સાર વિતરાગતા જ છે, રાગ નહીં. જો કુંતકુંદાચાર્ય ભગવાને પણ રહેણસાર નામનો એક નાનો ગ્રંથ લખ્યો છે એમાં પણ એવો ઉપદેશ કરવામાં આવ્યો છે. આચાર્ય પદ્મનંદીએ પણ આવા આચરણ વિશે ઘણો ઉપદેશ કર્યો છે, બધાએ એવો ઉપદેશ કર્યો છે. પણ મુખ્યતા શેની છે તો કે સમ્યક દર્શન સહિત એવો શુભભાવ, એવું શુભ આચરણ બાહ્યમાં વ્રત તપ આદિ સમ્યક દર્શન સહિત હોય એની ત્યાં વાત કરવામાં આવી છે. સમ્યક દર્શન હોય નહીં, દ્રષ્ટિ સમ્યક નથી, માન્યતા સમ્યક નથી, પોતાના સ્વરૂપના આશ્રય ધર્મ થાય છે એ વાતની હજી ખબર જ નથી, અને માત્ર બાહ્ય વ્રત તપ અંગીકાર કરી લેવાથી કે શુભભાવમાં રહેવાથી ધર્મ થાય છે એવું ત્યાં ચરણાનુયોગમાં કહ્યું નથી. ચરણાનુયોગના શાસ્ત્ર કોઈ પણ લઈએ, આચાર્ય પદ્મનંદીએ જે વાત કરી છે તો એમાં પણ એ વાત કરી છે કે સમ્યક દ્રષ્ટિ જો તું થયો હોય તો તને આ પ્રમાણે આચરણ હોવું જોઈએ એમ કરીને વાત કરી છે. એટલે સમ્યક દર્શનની તો પહેલા જ વાત કરી છે. સમ્યક દર્શન વિના માત્ર એવા ચારિત્ર લેવાની વાત કોઈ આચાર્યએ, કોઈ મુનિએ કરી નથી. એટલે અહીંયા સમજનો ફેર છે. ચરણાનુયોગના બધા જ શાસ્ત્રમાં સમ્યક દર્શન સહિત એવા આચરણ માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે, એ વાતને ભૂલવી ન જોઈએ. અને સાથે એ વાત પણ કહી છે કે સમ્યક દર્શન નથી તો આ બધાને કારણે પુણ્યનો બંધ પડશે, પણ બંધ પડશે એ મહત્વનું છે. પુણ્યનો બંધ પડે એમ નહીં, પણ બંધ પડશે એ વાતને સમજવાની છે કે બંધ પડશે એટલે એનો અર્થ શું થયો કે ભવના ભ્રમણ થશે. એટલે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું જોઈએ. અહીંયા ગુરુદેવે પણ આ વાત અહીંયા સરસ રીતે સમજાવી છે. ગુરુદેવ કહે છે કે હા ભાઈ, પણ ચારેય અનુયોગનો સાર વિતરાગતા જ છે. ક્યાંય એનો સાર એમ નથી કે ભાઈ તું શુભભાવમાં રહેજે ને શુભભાવ દ્વારા ધર્મની પ્રાપ્તિ થશે એમ નથી. વિતરાગતા પ્રગટ કરવાને માટે જ બધી વાત જુદી જુદી અપેક્ષાએ કરવામાં આવી છે. પંચાસ્તિકાયની ગાથા 172માં છે કે ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. વિતરાગના માર્ગમાં સર્વત્ર વિતરાગતાનું જ પોષણ છે. ચરણાનુયોગમાં પણ રાગનું પોષણ કર્યું નથી, તેમાં રાગને જણાયો છે, પણ પોષણ તો વિતરાગતાનું જ કર્યું છે. ચરણાનુયોગમાં સાધકને વિતરાગ પરિણતિ સાથે યથાસંભવ કેવો રાગ હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે, તેનું પોષણ નહીં. સાધકને જ્યારે વિતરાગ પરિણતિ છે, સમ્યક દર્શન સહિત એની પરિણતિ છે, ત્યારે એ વખતે એની ભૂમિકા પ્રમાણે એને કેવો શુભ ભાવ હોય એ દર્શાવ્યું છે. ચોથા ગુણાને સમ્યક દ્રષ્ટિ છે, અવિરત સમ્યક દ્રષ્ટિ છે તો એને કેવા શુભ ભાવ હોય. પાંચમા ગુણાને શ્રાવક છે, દેશવીરતિ છે, સમ્યક દ્રષ્ટિ છે તો એને કેવો શુભરાગ હોય. અને મુનિને સાતમા છઠ્ઠા ગુણાને છે, એને કેવો શુભ ભાવ હોય એ ત્યાં દર્શાવ્યું છે. એટલે યથાસંભવ કેવો શુભભાવ હોય તેનું જ્ઞાન કરાવ્યું છે. એમાં એમ ઉપદેશ નથી આપ્યો કે આવા શુભભાવ કરજે અને એમ કરતા કરતા તને મુક્તિની પ્રાપ્તિ થશે, એમ નથી કહ્યું. પરંતુ સમ્યક દર્શન સહિત એવા સાધકને એની વિતરાગ પરિણતિની સાથે એની ભૂમિકા પ્રમાણે એટલે યથાસંભવ કેવો રાગ એટલે કે શુભભાવ હોય છે તેનું ત્યાં ચરણાનુયોગના ગ્રંથોમાં જ્ઞાન કરાવ્યું છે. અને એમાં એ શુભભાવનું પોષણ નહીં પણ એનું જ્ઞાન કરાવ્યું છે. અને એ વખતે પોષણ અથવા પુષ્ટિ તો એકમાત્ર વિતરાગતાની જ કરેલી છે અને એ જ વિતરાગનો માર્ગ છે. શુભભાવના પ્રેમવાળાને આ કળશ બહુ આકરો લાગે, પણ શું થાય, વસ્તુ સ્થિતિ આવી છે. ગુરુદેવ કહે છે કે આ કળશ બહુ મહત્વનો છે અને એને એમ જ યથાર્થ સમજવો જોઈએ, એ એમ જ સમજવા જેવો છે. આચાર્ય ભગવાને વાત કરી છે, આચાર્ય ભગવાનને તો આપણે પંચ પરમેષ્ટિમાં સ્થાન આપીએ અને એમની વાતમાં ક્યાંય ફેર હોય નહીં. એટલે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવું અને એમ જ ધર્મ માનવો. જુદી જુદી રીતે નિરૂપણ કરવામાં આવ્યું હોય પણ એને એમ ન લેવું. અહીંયા 88માં પાના ઉપર રહે છે એક પ્રશ્ન છે કે પાપી એટલે અશુભ ભાવ કરનારો તો નવમી ગ્રહ સુધી જઈ શકે નહીં, ત્યારે આ મહાવ્રત આદિનો પાળનારો તો નવમી ગ્રહિક સુધી જાય છે ને, તો પછી એને પાપી કેમ કહ્યો? જે પાપી કહ્યો છે એ સંબંધી હજી વાત એને ગળે ઉતરતી નથી ને, એટલે પણ અપેક્ષાથી કહ્યો છે એ વાત હજી પકડતો નથી. અપેક્ષાને નહીં પકડે ત્યાં સુધી એને આ પ્રશ્ન થયા જ કરશે. ગુરુદેવ એ વાત પણ સમજાવે છે કે ભાઈ પાપી નવમી ગ્રહિક ન જાય એ સાચું, પુણ્યને કારણે જે નવમી ગ્રહિક સુધી જાય, પણ આ પુણ્ય ઉપજાવીને એ નવમી ગ્રહિક જાય છે એ વાત બરાબર છે, છતાં પણ એ બંધ જ છે ને, પુણ્યનો બંધ જ છે ને. નિશ્ચયથી તો પુણ્ય પણ ખરેખર શું છે, બંધનું જ કારણ છે ને, એ મુક્તિનું કારણ તો નથી ને. એટલા માટે પુણ્ય હોય કે પાપ હોય બંને બંધના કારણ હોવાથી બંનેને એક સમાન જ કહેવામાં આવ્યા છે. યોગસારમાં દોહા 71માં યોગીન્દ્ર દેવે વાત કરી છે કે પાપ તત્વને પાપ તો જાણે જગસો કોઈ, પુણ્ય તત્વ પણ પાપ છે કહે અનુભવી બુદ્ધ કોઈ. એટલે જ્ઞાની પુરુષ એ જાણે છે કે પુણ્ય હોય કે પાપ હોય બંને બંધના જ કારણ છે, એ મુક્તિના કારણ નથી. અને જો એ બે વચ્ચે ભેદ કરી અને શુભભાવની પુણ્યની રૂચિ કરવામાં આવશે તો પછી શુદ્ધભાવમાં જઈ શકાશે જ નહીં. જો પુણ્ય દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય એવી ઊંધી માન્યતા હશે તો એવા મિથ્યાત્વને કારણે અનંત કાળ સુધી રખડવું પડશે. મૂળ પાપની વાત અહીંયા છે તો એમાં મિથ્યાત્વ છે એની મુખ્યતાથી અહીંયા વાત કરવામાં આવી છે. મૂળ પાપ જે મિથ્યાત્વ તે સહિત એ શુભભાવને કારણે એ દેવલોકમાં જાય, પણ એથી કરીને એને શું ફાયદો છે? મિથ્યાત્વ તો ગયું નથી, મિથ્યાત્વને તો મોટામાં મોટું પાપ કહ્યું છે. મૂળ પાપ જ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ હયાત છે, મિથ્યાત્વ છે. અને પછી જે કંઈ શુભ ક્રિયા શુભભાવ વર્તે એથી શું ફાયદો? એટલે એ અપેક્ષાથી એને પાપી કહ્યો છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જેણે આશ્રવ બંધરૂપ પુણ્ય પાપના ભાવને આદરણીય માન્યા છે તેણે સંવર નિજરા અને મોક્ષને જાણ્યા જ નથી, એના સાચા સ્વરૂપને એ સમજ્યો જ નથી. કેમ કે આશ્રવ એટલે શુભભાવ દ્વારા પણ આશ્રવ અને બંધ થાય છે, પુણ્ય દ્વારા પણ એને આશ્રવ અને બંધ થાય છે. એટલે પછી અશુભ ભાવ પાપને એ પાપ માને, છોડવા લાયક માને, અને પુણ્યને એ આદરણીય સમજે તો એમાં તો નરી મૂર્ખાઈ જ છે. પુણ્ય અને પાપના બંને પ્રકારના ભાવો એ આશ્રવ છે ને બંધ છે, આટલી અમથી સાદી સીધી પણ જેને સમજ નથી, બંને એક સરખા જ છે એમ એને સાચી સમજ નથી અને એણે એ આશ્રવ અને બંધને આદરણીય માન્યા છે તો એને તો ક્યારેય મોક્ષ નહીં થાય. એને તો સંવર નિજરા અને મોક્ષ તત્વને જાણ્યા પણ નથી. તેણે પોતાના આત્માને અને પરને ભિન્ન ભિન્ન જાણ્યું જ નથી. રાગ હોય એ જુદી ચીજ છે અને રાગની રૂચિ હોવી એ જુદી ચીજ છે. રાગ થાય, જ્ઞાનીને પણ રાગ થાય, અસ્થિરતાનો રાગ જ્ઞાનીને હોય, પોતાના સ્વરૂપમાં હજી ઉગ્ર પુરુષાર્થની ખામી છે એટલે એને પણ એવો શુભભાવ આવે. પણ શુભભાવ આવવો હોવો અને શુભભાવની રૂચિ હોવી કે ના આ સારો છે, શુભભાવ હોય તો સારું, શુભભાવને લીધે મને પુણ્યનો બંધ પડે તો સારું, શુભભાવથી ધર્મ છે એમ શુભભાવની રૂચિ હોવી, એ બે વસ્તુમાં ફેર છે. શુભભાવ આવવો અને શુભભાવની રૂચિ એ બે વાતમાં ઘણો ફેર છે. શુભભાવ આવે, શુભભાવ આવે જ, સાધક જીવને શુભભાવ આવ્યા વિના રહેશે જ નહીં. કેમ કે શુદ્ધ ભાવમાં તો થોડી ક્ષણ પૂરતો જ એ રહે છે, બાકીનો વધુ સમય તો એ બહારમાં જ હોય છે અને બહારમાં હોય ત્યારે એને વિશેષતાથી શુભભાવ જ હોય છે. એટલે શુભભાવ તો હોય પણ શુભભાવની રૂચિ, શુભભાવનો આદર, શુભભાવમાં ઇષ્ટ બુદ્ધિ, શુભભાવ દ્વારા મોક્ષની પ્રાપ્તિ, આ બધી જે માન્યતા છે એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. અને એવા મિથ્યાત્વને કારણે જેને રખડવાનું થાય છે એને અહીંયા તો સમજાવ્યું છે કે ભાઈ તારી થોડીક વાતમાં ફેર છે, તારી થોડી સમજમાં ફેર છે, એને કારણે તું રખડ્યો છે. તે ભૂતકાળમાં એવા શુભભાવ કર્યા છે, મુનિવ્રત ધારણ કર્યું છે, બધું કર્યું છે, છતાં તું કેમ રખડ્યો છો? કારણ કે તને શુભભાવની રૂચિ હતી. એ શુભભાવની રૂચિ, એ રાગની રૂચિની આડમાં, રાગથી ભિન્ન અંદર આખો ચૈતન્યથી ભરેલો ભગવાન આત્મા છે તેને તે જાણ્યો નહીં. એને ન જાણવાને કારણે, એને ન જાણવાને કારણે શુભભાવની રૂચિમાં ને રૂચિમાં રાગને ભલો જાણીને તું રાગમાંથી ખસ્યો જ નહીં. એટલે અજ્ઞાની જેને આત્માની દ્રષ્ટિ નથી થતી એ રાગને ભલો જાણે અને એ રાગને ભલો જાણે, શુભભાવને ભલો જાણે તો એમાંથી એ ખસશે જ નહીં, ત્યાં ને ત્યાં જ રહેશે. પેલી સાકર હોય ને એની ઉપર માખી ચોટી હોય ને એને તમે 10 વાર ત્યાંથી ઉડાડો ને પણ એ નહીં ખસે, એમાં એને મીઠાશ આવે છે એટલે એ ત્યાંથી ખસશે જ નહીં. તમે તેટલી વાર ઉડાડો પણ પાછી ત્યાં ને ત્યાં જ ચોટશે, ત્યાં ને ત્યાં જ બેસશે. શુભભાવની આવી મીઠાશ છે. જેને શુભભાવની મીઠાશ હજી ગઈ નથી ને, કેમ કે એને બીજું કાંઈ મળ્યું નથી, પેલી માખીને બીજું કાંઈ મળતું નથી એનાથી વિશેષ, એટલે એ ત્યાં ને ત્યાં જ સાકર ઉપર ચોટ્યા કરે છે. એવી રીતે આ અજ્ઞાનીને શુદ્ધ ભાવનું લક્ષ થયું નથી, પોતાના સ્વરૂપમાંથી આવતા અલૌકિક આનંદનું વેદન એને આવ્યું નથી, સાચી દ્રષ્ટિ થઈ નથી, સમ્યક દર્શન વિના એને શુભભાવમાંથી જે મીઠાશ છે ને એ જતી નથી. એટલે એ ત્યાંથી કેવી રીતે ખસે? નહીં ખસે, શુભભાવથી નહીં ખસે. જ્યારે જ્ઞાની જેને આત્માની દ્રષ્ટિ થઈ છે, જેને સમ્યક્ત્વ છે, એવો જ્ઞાની એને આત્માની રૂચિ છે, એને આત્મામાંથી આવતા અલૌકિક આનંદનું વેદન એક વખત અનુભવ્યું છે, પોતાનું સાચું સ્વરૂપ એણે અનુભવ સહિત જાણ્યું છે, એટલે એને તો હવે પોતે કોણ છે એ સ્પષ્ટ છે, એને તો એનું ભેદ જ્ઞાન છે. પોતા વિશે હવે એને કોઈ ભ્રાંતિ નથી, ભ્રમ નથી. એને એમ નથી કે હું મનુષ્ય છું, હું પુરુષ છું કે હું સ્ત્રી છું, એમ નથી. હું કોણ છું એ એને સ્પષ્ટ અનુભવમાં આવ્યું છે, એટલે હવે એને બીજું કાંઈ રૂચતું નથી, માત્ર આત્માની જ રૂચિ છે. અને એવા જ્ઞાનીને આત્માની રૂચિ છે એટલે એને કોઈ શુભભાવની રૂચિ નથી, એને રાગની શુભભાવની અરૂચિ છે. એને શુભભાવ આવે છે પણ એને રૂચિ નથી, એ રાગને ઉપાધિ જાણે છે અને આત્મરૂચિના બળે તેને દૂર કરે છે. આત્માનું મહાત્મ છે, એની રૂચિ છે અને એના બળ દ્વારા એ પેલા શુભભાવને છોડે છે, દૂર કરે છે, શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે. ગુરુદેવ કહે છે કે આ જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયમાં આસમાન જમીનનો ફરક છે. અજ્ઞાની તો ઉપાધિ ભાવને પોતાનો જાણી, અજ્ઞાની ઉપાધિ ભાવને પોતાનો જાણી એને લાભદાયક માને છે. અને તેથી જ અહીં કહ્યું છે કે અજ્ઞાની એ 5 મહાવ્રતનું આચરણ કરે, ચોખ્ખા પાંચ મહાવ્રતનું આચરણ કરે, એટલે કે દોષ વિનાના પાંચ મહાવ્રતનું આચરણ કરે, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિ થાય અને બરાબર વ્રત તપ બરાબર હોય, પાંચ સમિતિ પણ બરાબર હોય, તે છતાં જો એને પોતાના સ્વરૂપનો સ્પર્શ કર્યો નથી, સમ્યક દર્શન થયું નથી અને માન્યતામાં કે બાહ્ય વ્રત તપ ને મુક્તિનું કારણ મોક્ષનું કારણ સમજતો હોય, એને જ ધર્મ માનતો હોય, એના પ્રત્યે જ એને સભાનતા રહેતી હોય, એવો એને શુભભાવ જ દ્રષ્ટિગોચર થતો હોય અને સ્વરૂપનું લક્ષ્ય જ થતું ન હોય, તો એવો કે એવી માન્યતાવાળો કે અજ્ઞાની છે એ મિથ્યાદ્રષ્ટિ છે, અને મિથ્યાદ્રષ્ટિ છે તો પછી એ મિથ્યાત્વને કારણે પાપી જ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, વિતરાગની આજ્ઞા તો વિતરાગતા પ્રગટ કરવાની છે. જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં, એમની આમન્યામાં, એમના પ્રરૂપિત ધર્મમાં જો મુખ્યતા કોઈ વાતની હોય તો એકમાત્ર વિતરાગતા પ્રગટ કરવાની જ વાત છે. અનેક પ્રકારે એ વાતને આચાર્યો એ સમજાવી છે. ગણધર ભગવાને જે 12 અંગ અને 14 પૂર્વની રચના કરી છે એમાં મુખ્યતા તો વિતરાગતા પ્રગટ કરવાની જ છે, કેમ કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાને પૂર્ણ વિતરાગતા પ્રગટ કરી છે, એટલે એમની વાણીમાં, એમના ઉપદેશમાં, એમની ઓમકાર ધ્વનિમાં આ જ વાત છે કે વિતરાગતા પ્રગટ કરવી. જીવ વિતરાગી છે, એનો મૂળ સ્વભાવ જ વિતરાગી છે, એટલે ક્યાંય ફાંફા માર્યા વગર વિતરાગતા પ્રગટ કરવા સિવાય બીજું મારે કાંઈ કરવાનું નથી એનો નિર્ધાર કરી અને એમ શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. રાગને પ્રગટ કરવાની વાત શાસ્ત્રોમાં નથી કરી. રાગને પ્રગટ કરવાની અને એને આદરણીય માનવાની એવી કોઈ આજ્ઞા વિતરાગ ભગવાને કરી નથી. તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને એવી આજ્ઞા કરી નથી, એવો ઉપદેશ આપ્યો જ નથી. એટલે શુભભાવને જે રીતે સમજાવ્યો છે તે રીતે જ સમજવો જોઈએ, એવો ઉપદેશ નથી, એ વાતને બરાબર પકડવું જોઈએ. આગળ પણ અહીંયા 89 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાની અહિંસા આદિ પાંચ મહાવ્રત પાળે, ઈર્યા ભાષા એષણા આદિ પાંચ સમિતિ પાળે, ચોખ્ખે ચોખ્ખા બરાબર પાળે, અતિચાર વિનાના પાળે, છતાં પણ તે પાપી છે. આ વાત આકરી લાગે પણ એને સમજવાની જરૂર છે, કેમ પાપી છે. તો કહે છે કે યતઃ આત્મા અનાત્મા અવગમ વિરહાત, કારણ કે તે આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત છે. આત્મા અને અનાત્મા એનું ભેદ જ્ઞાન નથી. આત્મા પોતાનું નિજ સ્વરૂપ અને તે સિવાય બીજું બધું પર, અનાત્મા એનું એને ભેદ જ્ઞાન નથી. જ્ઞાયક સ્વરૂપી ભગવાન આત્મા છે અને રાગ છે તે આશરો અનાત્મા છે. રાગ છે એ બધો અનાત્મા છે, કેમ કે એ આશરો છે, એ એનો નથી, એના સ્વરૂપમાં નથી. એના સ્વરૂપમાં આશરો કાંઈ કરવા વાળો નથી, એ બહાર જ છે, બહારની ચીજ છે. હવે જેણે રાગને, શુભભાવને, વ્રત તપના પરિણામને ભલા માન્યા છે તેને આત્મા અને અનાત્માની ખબર નથી. ભલું તો એણે શું માનવું જોઈતું હતું, પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ, પોતાનો આત્મા જે શુદ્ધ ત્રિકાળી નાયક છે, એ જ ભલો છે, એ જ આશ્રય કરવા લાયક છે, એ જ આદરણીય છે એમ માનવું જોઈતું હતું. એના બદલે એ શુભભાવને, એ વ્રત તપના ભાવને ભલા માને છે તો એને એ અનાત્માની રૂચિ છે, એટલે એ અનાત્માની રૂચિથી મિથ્યાદ્રષ્ટિ થાય છે. એટલે રાગને, જેણે રાગને વ્રતના પરિણામને ભલા માન્યા છે એને આત્માની રૂચિ નથી અને આત્માની ખબર પણ નથી, એને તો અનાત્માની ખબર છે અને અનાત્માની રૂચિ છે. આત્માથી જુદો અનાત્મા છે એમ એને ખબર નથી. તત્વાર સૂત્રમાં વ્રત અને અવ્રત બંને પરિણામને આશરો કહ્યા છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ આવે છે કે જો તમે અશુભ ભાવને પાપ માનો છો અને શુભ ભાવને ધર્મ માનો છો તો પુણ્ય ક્યાં ગયું? જો આ વાત બહુ સરસ રીતે ગુરુદેવે સમજાવી છે કે તમે શુભ ભાવ અને ધર્મ માન્યો, બરાબર છે, દરેક શુભ ભાવ છે, શુભ ભાવ દ્વારા ધર્મ છે, તો શુભ ભાવ ધર્મ છે અને અશુભ ભાવ પાપ છે, તો પછી પુણ્ય શેનાથી? સમજવું, પુણ્ય ક્યાં ગયું? આમ તો પુણ્ય, પાપ અને ધર્મ ત્રણ વસ્તુનો જો વિચાર કરવા બેસીએ તો તમે શુભ ભાવને ધર્મ કહી દીધો અને અશુભ ભાવને પાપ કહ્યું, તો પછી પુણ્ય ક્યાં ગયું? એ રીતે વિચાર કરીએ તો પણ ખ્યાલ આવે છે કે શુભ ભાવ એ પુણ્ય છે, અશુભ ભાવ એ પાપ છે અને શુદ્ધ ભાવ છે તે ધર્મ છે. બહુ સ્પષ્ટ રીતે સમજાય એવું છે પ્રભુ ગુરુદેવ સમજાવે છે. એ હિંસા આદિના ભાવ પાપ છે અને દયા, વ્રત, તપ આદિના ભાવ એ ધર્મ છે એમ તમે માન્યું તો પછી પુણ્ય કોને કહેવું? શુભ ભાવને તમે ધર્મ કહ્યો અને અશુભ ભાવને પાપ કહ્યો તો પછી પુણ્ય ક્યાં ગયું? એટલે કે દયા, અહિંસા આદિ વ્રતના પરિણામ પુણ્ય છે, એ આશ્રવ છે અને એ ધર્મ નથી. ધર્મ તો શુદ્ધ ભાવ તે ધર્મ છે, પોતાનું નિજ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છે એ ધર્મ છે. આવી વાત લોકોને સમજમાં આવતી નથી એટલે એમને અઘરી લાગે, શાસ્ત્રનો અભ્યાસ નહીં એટલે પછી શું થાય? પણ વસ્તુ સ્થિતિ તો આવી જ છે ભાઈ. આજે માનતો આજે ને કાલે માનતો કાલે, જ્યારે પણ માનીશ ત્યારે તારે આ વાતને આમ જ માનવી પડશે, આમ જ સ્વીકારવી પડશે, એ સિવાય તને ધર્મ થશે નહીં. હવે આગળ અહીંયા પારા નંબર 90 ઉપર કળશ 137 ભાવાર્થ ઉપરનું પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે જેને રાગમાં રૂચિ છે, પરદ્રવ્ય પ્રત્યેના આશ્રયનો પ્રેમ છે, તેને અનંતાનુબંધીનો રાગ થતો હોય છે. પરદ્રવ્ય પ્રત્યેના આશ્રયનો પ્રેમ છે, તેને અનંતાનુબંધીનો રાગ થતો હોય છે. તે ભલે માને કે હું સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ નથી, તો પણ ખરેખર તે મિથ્યા દ્રષ્ટિ જ છે. કેમ કે જે દ્વારા સમ્યક તો પ્રગટ થાય એવું પોતાનું નિજ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, એની રૂચિ નથી, એનું મહાત્મા આવ્યું નથી અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો એણે પુરુષાર્થ કર્યો જ નથી, એટલે એ શુભભાવ દ્વારા ધર્મ માની અને પુણ્યનો બંધ તો જ કરશે, શુભભાવને કારણે એને પુણ્યનો બંધ તો થશે. પણ પછી એ પુણ્યનો ઉદય પૂરો થતા એ પાછો ક્યાં જશે? અને એ વખતે જ્યારે પુણ્યનો ઉદય હશે એ વખતે પણ એને પોતાના સ્વરૂપનું મહાત્મા નહીં હોવાથી એ પુણ્યને કારણે, પુણ્યના ઉદયને કારણે જે સંયોગો આવ્યા હશે એની સાથે જોડાઈ અને એ પાપનો બંધ કરશે, એ પાપનો જ બંધ કરવાનો છે. એટલે છેવટે તો એને ભવનું ભ્રમણ જ થશે અને એમ થતાં એને અનંત અનુબંધ થશે. એટલે જેને પરદ્રવ્ય પ્રત્યેના આશ્રયનો પ્રેમ છે તેને તો અનંતાનુબંધીનો રાગ થતો હોય છે. તે ભલે માને કે હું સમ્યક દ્રષ્ટિ છું, મને કઈ વાંધો નથી, મને બંધ નથી એમ માને, પણ ખરેખર એમ છે નહીં, એ મિથ્યા દ્રષ્ટિ જ છે. સમ્યક દ્રષ્ટિને એવો વિચાર આવે નહીં. સમ્યક દ્રષ્ટિની માન્યતા તો જુદી હોય. સમ્યક દ્રષ્ટિ તો શુભભાવ દ્વારા ધર્મ થાય એમ માનતો જ નથી. શુભભાવ આવે જ અને શુભભાવને છોડીને શુદ્ધભાવ દ્વારા ધર્મ થાય એ માન્યતા તો એને દ્રઢ છે અને એવો જ એનો પુરુષાર્થ હોય છે. એટલે સમ્યક દ્રષ્ટિની માન્યતા અને મિથ્યા દ્રષ્ટિની માન્યતામાં ઘણો ફેર છે. સમ્યક દ્રષ્ટિના શુભભાવ અને મિથ્યા દ્રષ્ટિના શુભભાવમાં પણ ઘણો ફેર છે. મિથ્યા દ્રષ્ટિને શુભભાવ ઇષ્ટ પણે છે, સમ્યક દ્રષ્ટિને શુભભાવ જે છે તે હેય પણે છે, એમાં એને ઇષ્ટ બુદ્ધિ નથી. અહીંયા કહે છે કે આવો જીવ, મિથ્યાદ્રષ્ટિ જીવ, ભલે અહિંસા આદિ પાંચ મહાવ્રત પાળે કે જોઈને ચાલુ, વિચારીને બોલવું, નિર્દોષ આહાર લેવો ઇત્યાદિ પાળે, તો પણ તે મિથ્યાત્વને કારણે પાપી જ છે. કેમ કે તેને સ્વ પરનું ભેદ વિજ્ઞાન નથી, ભેદ જ્ઞાન નથી અને પરનું કર્તાપણું છે. ત્યાં સુધી જીવ सम्यक दृष्टि होई सके ज नहीं। परमा कर्तृत्व बुद्धि अने स्वर परना भेद ज्ञान ना अभाव ने कारणे जीव रखड़ो छे, बीजू कोई कारण एने रखड़वानुं नथी। पोताना स्वरूप ने जाण्युं नथी, जेवुं छे तेवुं जाण्युं नथी, एटले जीव रखड़ो छे। एटले स्व परना भेद विज्ञान ना अभाव थी जीव ने रखड़वुं कहे छे। ज्ञान आनंद स्वभावी चैतन्य मात्र वस्तु भगवान आत्मा ते हूं एज स्व अने आ परना लक्ष्य थता शुभ भाव आ राग आदि भाव ए बधु भले मारी पर्याय मा थाय छे, छता ए मारू नथी, ए मने स्पर्शतु नथी, मारा द्रव्य मा नथी, मारा त्रिकाली स्वभाव मा नथी, ए मारथी भिन्न छे, ए पर छे। एवुं भेद विज्ञान न होवाने कारणे ए भले बारमा व्रत समिति बधुं पाळे ते छतां पण ए मिथ्या दृष्टि छे, पापी छे। बहु सरस वात मूकी छे। आगळ पाना नंबर 91 उपर त्रीजा पेरेग्राफ मां अहींया कहे छे के मने रागे नथी ने बंधे नथी एम जाणीने स्वच्छंदे जे प्रवर्ते छे, अने राग पण नथी अने बंध पण थतो नथी एम मानीने जे स्वच्छंदे प्रवर्ते छे ए तो समकीति होई शके ज नहीं। કેમ કે સમકીતીને સ્વચ્છંદે પ્રવર્તવું હોય જ નહીં, સમકીતી સ્વચ્છંદે પ્રવર્તે જ નહીં। એની દ્રષ્ટિ બરાબર હોય, સમ્યક હોય, એ શુભભાવ દ્વારા ધર્મ નથી એમ જાણે, તે છતાંય એને શુભભાવ જ હોય, એ અશુભભાવમાં ચાલ્યો ન જાય, શુભને છોડીને અશુભભાવમાં જાય નહીં। અને કોઈક વખતે અશુભભાવમાં જવાનું થાય તો એને ખૂબ દુઃખ થાય, અને શુભભાવમાં જવાનું થયું છે તો પણ એ શુભભાવનો એને આદર ન હોય, શુભભાવ અટકવાનું સ્થાન છે અને એ પણ બંધનું કારણ છે, એવી જ સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા માન્યતા અને એવું જ એનું પરિણમન પણ હોય, એટલે એ સ્વચ્છંદે તો પ્રવર્તે જ નહીં, સમ્યક દ્રષ્ટિ સ્વચ્છંદે પ્રવર્તે જ નહીં। સમકીતીને તો જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા રૂપ યથાખ્યાત ચારિત્ર જેવું સ્વરૂપ પૂર્ણ વિતરાગ છે તેવું પ્રસિદ્ધ વિતરાગ ચારિત્ર ન પ્રગટ થાય ત્યાં સુધી રાગ રહે તો પણ એ રાગને આદરની ગણતો નથી, એ રાગને બંધનું કારણ છે એમ માને છે અને એને છોડવાનો જ પ્રયત્ન કરે છે। વળી તેને જ્યાં સુધી રાગ રહે છે ત્યાં સુધી એની એ નિંદા અને ગ્રહા કરતો જ રહે છે। રાગ થાય તો કાંઈ વાંધો નહીં એમ એ સ્વચ્છંદે વર્તે નહીં, સમકીતી હોય એ કંઈ એમ સ્વચ્છંદે વર્તે નહીં કે ના ના કાંઈ વાંધો નહીં, મને રાગની ક્યાં રૂચિ છે, રાગ થયો તો ભલે થયો કંઈ વાંધો નહીં, મને તો મિથ્યાત્વ ગયું છે અને આવો રાગ છે તો કંઈ વાંધો નહીં, મને ક્યાં બંધ પડે છે, એવો એને સ્વચ્છંદ હોય નહીં। રાગ થાય તો કંઈ વાંધો નહીં એમ સમકીતીને ન હોય, અરે એને તો શુભભાવ થાય એની પણ એને તો નિંદાગ્રહા હોય છે, એની પણ નિંદા ગ્રહા કરતો રહે છે કે હું મારા શુદ્ધ ભગવાન આત્માને છોડીને આ બારમાં શુભભાવમાં ક્યાં રહ્યો। જોકે એ નિંદા ગ્રહા પણ એક પ્રકારનો શુભભાવ જ છે, પણ તે સમકીતીને હોય છે કેમ કે તેને રાગમાં હે બુદ્ધિ છે માટે એને એવો ભાવ હોય છે, અને એ સત્વરે શુદ્ધ ભાવનો જ પુરુષાર્થ કરી અને મુક્તિની પ્રાપ્તિ કરે છે। આગળ કહે છે પાંચમા પેરેગ્રાફમાં કે જ્ઞાન થયા પછી તેમાં જ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં જ લીનતારૂપ શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્રથી બંધ કપાય છે। કેવી રીતે બંધ કપાય છે એટલે કે નિજરા કઈ રીતે થાય છે, કર્મનો બંધ છે અને કર્મ પડ્યા છે તો એની નિજરા કઈ રીતે થાય છે। જો દ્રવ્ય કર્મના પરમાણુઓ છે એ એના કાળે કે એને કારણે જ એ જાય છે એમ આપણે કહીએ છીએ, એની નિજરા એને થાય જ છે, પરંતુ એવી નિજરા થાય છે એ વખતે જો એ અજ્ઞાની છે તો એ કારણે રજકણો છૂટા પડી જાય છે, ફળ આપીને છૂટા પડી જાય છે, તો એ નિજરા વખતે એ અજ્ઞાની છે તો એ સંયોગો જે આવ્યા છે એની સાથે જોડાઈ અને નવા કર્મ બાંધી લે છે, એટલે એને ખરેખર નિજરા થતી જ નથી, એટલે કે એને કર્મનો બંધ નવો પડી જાય છે। જૂના કર્મ જાય છે અને નવો બંધ પડી જાય છે. એટલે એ અપેક્ષાથી એમ કહીએ તો ખરેખરો તો એ બંધ કપાતો નથી. એટલે સાચા અર્થમાં કર્મનો બંધ કપાય એટલે કે સાચા અર્થમાં નિજરા થાય, સકામ નિજરા થાય, હેતુલક્ષી નિજરા થાય, જેમાં કર્મનું બેલેન્સ ખરેખર ઘટે એને નિજરા કહીએ. તો એવી નિજરા ખરેખર કઈ રીતે થાય છે એની અહીંયા વાત કરી છે. એમાં કહે છે કે જ્ઞાન થયા પછી, એટલે કે સમ્યક જ્ઞાન થયા પછી, પોતાના સ્વરૂપનું અનુભવ સહિત જ્ઞાન થયા પછીથી, તેમાં જ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં જ લીનતારૂપ શુદ્ધ ઉપયોગરૂપ ચારિત્ર થાય તો એનાથી બંધ કપાય છે. લીનતારૂપ પોતાના ચૈતન્ય સ્વરૂપમાં રહેવાનું, એમાં લીનતા કરવા રૂપે એનો ઉપયોગ રહે. આવો ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ છે. સ્વરૂપના લક્ષ્ય થયેલો ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ છે ને એવું શુદ્ધ ઉપયોગરૂપ ચારિત્ર છે એમાં જે રહ્યો છે. એટલે શુદ્ધ ઉપયોગરૂપ ચારિત્ર છે ત્યારે સંવર છે, નવા કર્મ બંધાતા નથી, આશ્રવ થતો નથી, નવા કર્મ બંધાતા નથી, અને પેલા જૂના કર્મ ખરી જાય છે એટલે એમ એ નિર્જરા થાય છે, એમ એ બંધ કપાય છે. જ્ઞાન આનંદ સ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધ ઉપયોગ છે અને તે શુદ્ધ ઉપયોગ ચારિત્ર છે. ચારિત્રની વ્યાખ્યા શું છે કે શુદ્ધ ઉપયોગ રૂપ પરિણતિ એ જ ચારિત્ર છે, બીજું કોઈ ચારિત્ર નથી. જ્યારે શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્ર હોય ત્યારે પછી બાહ્યમાં શું હોય એનું વર્ણન કરવામાં આવે. શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્ર હોય જેને એને બાહ્યમાં શું હોય એનું વર્ણન કરવામાં આવે એટલે એવા વર્ણનને કેટલાક લોકો સમજે કે એ ચારિત્ર છે, પણ એમ નથી. એ તો વ્યવહારથી ત્યાં દર્શાવવામાં આવ્યું છે કે સાથે શું છે એ દર્શાવવામાં આવ્યું હોય, પણ ખરેખરું ચારિત્ર, નિશ્ચય ચારિત્ર તો શુદ્ધ ઉપયોગ રૂપ છે. પોતાના ચૈતન્ય સ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધ ઉપયોગ એ જ નિશ્ચય ચારિત્ર છે અને એવા નિશ્ચય ચારિત્રથી જ સંવર અને નિર્જરા હોય છે. આ રીતે જ્ઞાનીની વાત છે, આ રીતે સમ્યક દ્રષ્ટિની વાત છે, અને આ જ તત્વની વાત છે. અને આવી રીતે જ અનંત કેવળ જ્ઞાની થયા, અનંત મોક્ષે ગયા. આ જ ધર્મ છે. બાકી અજ્ઞાનીની વાતમાં તો ઘણો ફેર છે. અજ્ઞાની તો મહાવ્રતના રાગના પરિણામને ચારિત્ર માને છે, ખરેખર વસ્તુનું સ્વરૂપ એમ નથી. જો અહીંયા ત્રણ વાત કહેવામાં આવી છે, ગુરુદેવ સારી રીતે સરસ રીતે અહીંયા સમજાવે છે કે ત્રણ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. ત્રણ વાત કહી છે. શું છે? પહેલી વાત તો કે જ્ઞાન આનંદ સ્વભાવી નિજ આત્મ સ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગ કઈ રીતે છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવા સ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધ ઉપયોગ છે. ઉપયોગ બહારમાં ક્યાંય જતો જ નથી, પોતાના ધ્રુવ તરફ ઢળી અને ત્યાં ને ત્યાં જ રહે છે, ત્યાં જ લીનતા કરે છે, ત્યાં જ પોતાના સ્વરૂપને એ જાણે છે, અનુભવે છે, એનું જ જ્ઞાન કરે છે. અને એ વખતે એને અલૌકિક આનંદનું વેદન પણ હોય છે. એટલે જ્ઞાન આનંદ સ્વભાવી નિજ આત્મ સ્વરૂપમાં લીનતારૂપ જે ઉપયોગ છે એ જ શુદ્ધ ઉપયોગ છે અને એ શુદ્ધ ઉપયોગ છે એ જ ચારિત્ર છે. બીજું કહે છે કે શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્ર છે. શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્ર છે. ચારિત્ર બીજા પ્રકારે હોય નહીં. બાહ્ય વ્રત તરફ, બાહ્યમાં વ્રત તપના જે ભાવ છે એ શુભ ભાવ છે, એ વિકલ્પ સહિત છે, એ ચારિત્ર નથી, એ સાચું ચારિત્ર નથી. જ્યારે એને શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્ર છે ત્યારે એવા શુભ ભાવ, એવા વિકલ્પને વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવે. બીજી વાતને ગુરુદેવ સમજાવે છે કે ચારિત્ર એ શુદ્ધ ઉપયોગ રૂપે છે. અને ત્રીજી વાત કે આવા શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્રથી બંધ કપાય છે, એટલે કે સાચા અર્થમાં નિજરા થાય છે. પરંતુ મહાવ્રતના પરિણામ કે નગ્નપણું એ કાંઈ ચારિત્ર નથી અને તે વડે બંધ કપાય છે એમ પણ નથી. એ શુભ ભાવ છે, એ શુભ ભાવ છે. આગળ કહે છે કે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન પ્રગટ થયા પછી, એટલે કે સમ્યક દર્શન થયા પછી, તેમાં જ લીનતારૂપ શુદ્ધ ઉપયોગ પ્રગટ કરે તે ચારિત્ર છે. સ્વરૂપમાં ચરે રમે તે ચારિત્ર, સ્વરૂપમાં રમણતા કરે એ ચારિત્ર, સ્વરૂપમાં રમણતારૂપ શુદ્ધોપયોગ છે અને તે જ ચારિત્ર છે. જ્યારે શુભાશુભ ભાવ એ અશુદ્ધ ઉપયોગ છે અને તે ચારિત્ર નથી. અહીંયા કહે છે કે શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્રથી બંધ છેદાય છે, બંધ કપાય છે, પણ શુભરાગથી કઈ બંધ છેદાતો નથી, શુભરાગથી તો નવો બંધ પડે છે. હવે અહીંયા પારા નંબર 92 ઉપર જે વાત આવી કે વ્રત સમિતિના પરિણામ શુભ કાર્ય છે, ધર્મ નહીં, એ બધું છે, અને તે છતાં પણ અને એને પાંચ વ્રત છે અને પાંચ સમિતિ છે, તે છતાં પણ મિથ્યાત્વને કારણે એને પાપી કહ્યો છે, તો એનો વધારે વિસ્તાર આપતા, એનું સમાધાન આપતા અહીંયા પાંચમા પેરેગ્રાફમાં વાત કરે છે કે સિદ્ધાંતમાં ખરેખર પાપની વ્યાખ્યા એ મિથ્યાત્વ છે. એટલે સિદ્ધાંતમાં પાપ કોને કહ્યું? તો કે મિથ્યાત્વને જ પાપ કહ્યું છે, મિથ્યાત્વને જ પાપ કહ્યું છે. જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. હવે આ વાતનો વિસ્તાર ગુરુદેવે બહુ સરસ કર્યો છે અને ગુરુદેવ સમજાવે છે કે જુઓ, સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે એમ અહીંયા એકાંત કરી નાખ્યું છે ને, તો શું છે એ વાત? રાગાદી ભાવ, અશુભ ભાવ એ પાપ નથી, રાગાદી અશુભ ભાવ જે છે એ પાપ નથી, મિથ્યાત્વ જ પાપ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ સાંભળ, મિથ્યાત્વથી જ સંસાર છે, એટલે મિથ્યાત્વ એ જ સંસાર ને મિથ્યાત્વ એ જ આશ્રવ ને મિથ્યાત્વ એ જ બંધનું કારણ, એટલા માટે મિથ્યાત્વ જ પાપ છે. મિથ્યાત્વ ને કારણે જ સંસાર છે, મિથ્યાત્વ થી જ આશ્રવ છે અને મિથ્યાત્વને કારણે જ બંધ થાય છે, માટે એ મિથ્યાત્વ છે એ મોટામાં મોટું પાપ છે. અને અન્ય અશુભ ભાવ, રાગાદીના અશુભ ભાવ એ પાપ છે, પણ એને તો અહીંયા ગૌણ કરીને વાત કરી છે. અહીં તો મૂળ પાપ મિથ્યાત્વ જ છે એની વાત લીધી છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી એ પાપ જ છે, પણ મિથ્યાત્વ ગયું છે અને ક્યારેક કોઈ અશુભ ભાવ છે તો એને કંઈ વધારે લાંબો સમય રખડવાનું થતું નથી અને એવા બંધ પડતા નથી, પણ જેનું મિથ્યાત્વ ગયું જ નથી એને તો આનંદ ભોગ કરવા પડે છે. એટલે અહીંયા મુખ્યતા મિથ્યાત્વની લઈને વાત કરી છે, એટલે કહે છે કે અહીં તો મૂળ પાપ મિથ્યાત્વ જ છે એમ વાત છે. પછી એ વખતે વ્રત આદિ પુણ્યના પરિણામ હોય અને એવા પરિણામને ધર્મનું કારણ માને તો એ પણ મિથ્યાત્વ છે, અને એવું મિથ્યાત્વ છે એને પણ એ પાપ કહ્યું. મિથ્યાત્વ એ મૂળ તો પાપ છે એ વાતનો સ્વીકાર થયા પછીથી જે 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 વાતમાં મિથ્યાત્વ હોય એ બધું પાપ ગણાય. એટલે એ અપેક્ષાથી જોઈએ તો પછી વ્રત આદિ પુણ્યના પરિણામ છે એને એ ધર્મ માને અથવા ધર્મનું કારણ માને તો મિથ્યાત્વ છે. વ્રત આદિ ને મિથ્યાત્વ નથી કહ્યું, પણ વ્રત આદિ દ્વારા ધર્મ છે એમ માન્યતાને મિથ્યાત્વ કહ્યું છે. શુભ ભાવ વ્રત આદિનો ભાવ જે છે એ ભાવ તો બરાબર છે, પણ એ ભાવ છે તે શુભ ભાવ છે એમ જો માને છે તો સમ્યક્ત્વ છે, પણ એ ભાવ ધર્મ છે એમ જો માને તો એ મિથ્યા માન્યતા છે. શુભ ભાવ છે એ શુભ ભાવ જે છે એ દ્વારા ધર્મ ન થાય એવી જેની માન્યતા છે, અને પોતાના સ્વરૂપના આશ્રય ધર્મ થાય એવી જેની માન્યતા છે, અને એવા સમ્યક દ્રષ્ટિના વ્રત તપ આદિ જે છે એને પણ હોય, અને એ વ્રત તપ આદિ સમ્યક હોય છે, એટલે એવા વ્રત તપ આદિ છે એને કંઈ અહીંયા મિથ્યાત્વ કહ્યું છે એમ નથી. અને મિથ્યા દ્રષ્ટિને પણ એવા વ્રત તપ આદિ હોય, પણ એ વ્રત તપ આદિ જે છે એ શુભભાવ છે એને એ એમ માને કે ધર્મ છે તો એ માન્યતા છે તે મિથ્યાત્વ છે. પેલા વ્રત તપ આદિનો નિષેધ કરવામાં નથી આવ્યો, વ્રત તપ આદિ હોય તો ભલે રહ્યા, પણ એ ધર્મ નથી. બસ આટલી વાત સમજવાની છે. વ્રતપાદીનો નિષેધ નથી કર્યો, કોઈ મહાપુરુષો એમ નથી કર્યું કે વ્રતપાદી છોડી દેવા એમ નથી કર્યું, પણ એને ધર્મ ન માનવો, પોતાના સ્વરૂપમાં જવાની મુખ્યતા કરી, અને જે માન્યતાઓ બીજી અનેક પ્રકારની ધર્મના લક્ષ્ય હોય એ બધી માન્યતાઓને છોડવી, માત્ર પોતાના સ્વરૂપનો આશ્રય અને એ આશ્રય દ્વારા જ ધર્મ પ્રગટ થાય એ વાતને છોડવી નહીં. એટલે એ વાત બહુ સ્પષ્ટ કરી દીધી છે કે વ્રત આદિ પુણ્યના પરિણામને ધર્મ અથવા ધર્મનું કારણ માને તે મિથ્યાત્વ છે, અને એ મિથ્યાત્વ જ મૂળ પાપ છે. અને વિશેષ સ્પષ્ટ કરે છે કે જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ ને અશુભ કે સર્વ ક્રિયાઓને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહ્યું છે, એને પરમાર્થે પાપ કહેવામાં આવ્યું છે. છેલ્લે વાત કરે છે, કઈ તો ભગવાનના આગમમાં આવેલી આ વાત છે. એક વાત એ છે કે મિથ્યાત્વ એ જ મૂળ પાપ છે, અને બીજી વાત એ છે કે જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ કે અશુભ સર્વ ક્રિયાઓને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહી છે. આવી વાત છે. આગળ પારા નંબર 93 પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પરમાર્થે શુભ ક્રિયાને પાપ કહેવામાં આવે છે તો પણ વ્યવહાર નહીં તેને અશુભ પાપના પરિણામ છોડાવીને શુભ પરિણામમાં પ્રવર્તવા માટે પુણ્ય પણ કહે છે. એકાંતે એને પાપ કહ્યું છે એમ નથી, શુભ ભાવ છે એને એકાંતે પાપ નથી કહ્યું, પણ પરમાર્થે એ શુભ ક્રિયાને પાપ કહેવામાં આવી શુભ ભાવને. એટલે શુભ ભાવ દ્વારા ધર્મ છે એવી માન્યતા સહિત જે મિથ્યા દ્રષ્ટિ છે એના એ શુભ ભાવને એમ કહેવામાં આવ્યું કે એના એ શુભ ભાવ ભલે પુણ્ય બંધનું કારણ છતાં પણ એ પાપ બરાબર જ છે, કેમ કે બંધનું કારણ છે. પણ એમ છે છતાં પણ એ વાતને એકાંતે નથી કહી, સાથે સાથે વ્યવહારથી એમ પણ જણાવ્યું છે કે એ પરિણામ જે પાપના પરિણામ છે, અશુભ પરિણામ છે, અશુભ ભાવ છે, એવો ભાવ છે એને છોડી અને શુભ પરિણામ છે એ પુણ્યના પરિણામ છે, અને એવા ભાવે થવું એવો ઉપદેશ શાસ્ત્રમાં આપવામાં આવ્યો છે. પણ ત્યાં અપેક્ષા કેવી છે કે અશુભને છોડવા માટે શુભ ભાવનો ઉપદેશ કરવામાં આવ્યો છે, એને ધર્મ માનીને એનો ઉપદેશ કરવામાં આવ્યો છે એમ નથી, પણ અશુભ ભાવ જે છે એ પાપના પરિણામ છે અને એને છોડાવીને શુભ પરિણામમાં પ્રવર્તવા માટે એ શુભ ભાવના પરિણામ પુણ્યને પુણ્ય પણ કહેવામાં આવ્યું છે, પણ એને ધર્મ નથી કહેવામાં આવ્યો. અહીં વ્યવહારથી પાપ અને પુણ્ય એવો બે વચ્ચે ભેદ તફાવત દર્શાવવામાં આવ્યો છે, પણ એ વ્યવહારથી છે. અધ્યાત્મ અપેક્ષાએ તો બંને બંધનું કારણ છે, અને એવા બંધના કારણને છોડવા લાયક જ સમજવું જોઈએ, એને મુક્તિનું કારણ માનવું જોઈએ નહીં, એટલે કે શુભ ભાવને મુક્તિનું કારણ માનવું જોઈએ નહીં. અજ્ઞાનીની માન્યતા એવી છે કે શુભ ભાવ છે એ ધર્મ છે અને અશુભ ભાવ છે તે પાપ છે, પણ એમ નથી. શુભ અને અશુભ ભાવ બંને ભાવ છે તે છોડવા લાયક છે, બંને બંધના કારણ છે, અને શુદ્ધ ભાવ છે તે જ માત્ર ધર્મ છે. આટલી વાતને અહીંયા જુદી જુદી રીતે સમજાવી છે, કેમ કે અનાદિથી એની દ્રષ્ટિ એવી છે, એને શુભ ભાવની જ રૂચિ છે ને, એટલા માટે શુભ ભાવને છોડવાની વાત નથી, પણ શુભ ભાવની રૂચિ શુભ ભાવ દ્વારા ધર્મ છે એવી માન્યતાને છોડવાની છે. શુભ ભાવને છોડવાની વાત નથી, શુભ ભાવને છોડીને અશુભ ભાવ જવાની વાત નથી, પણ શુભ ભાવ છે એની રૂચિને છોડવાની છે. ના, શુભ ભાવની મારે જરૂર નથી, મારે શુદ્ધ ભાવની જ જરૂર છે. અને શુદ્ધ ભાવનું જે લક્ષ કરે છે એને શુભ ભાવ આવ્યા વિના રહે જ નહીં, છતાં એ શુદ્ધ ભાવનું જ લક્ષ કરી અને પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે, એટલા માટે આટલી બધી વાત સમજાવવામાં આવી છે. જ્યાં સુધી દયા દાન વ્રત આદિના શુભ પરિણામથી ધર્મ થાય છે એવી મિથ્યા માન્યતા છે ત્યાં સુધી તે શુભ ક્રિયાના પરિણામ નિશ્ચયથી એટલે કે અધ્યાત્મ અપેક્ષાએ એને પાપ કહેવામાં આવ્યા છે. પરંતુ વ્યવહારે અશુભને છોડીને શુભમાં જોડાય છે તે શુભને પુણ્ય પણ કહે છે, અને પુણ્ય હો પણ એ પુણ્ય છે એ ધર્મ નથી, પુણ્ય છે એ ધર્મ નથી. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે લોકો તો વ્રત ને તપ કર્યા એટલે થઈ ગયો ધર્મ એમ માને છે, બાહ્યમાં વ્રત તપો એને ધર્મ માને છે, પણ એમાં તો કાંઈ ધર્મ નથી, ધૂળે ધર્મ નથી, એ તો બધો રાગ છે. અને રાગથી ભિન્ન તારું શુદ્ધ ચૈતન્ય તત્વ છે. આવો તત્વ વિચાર અને નિર્ણય થયા પછી, એવો નિર્ણય થયા પછીથી જ ખરેખર ધર્મની શરૂઆત થાય છે. એટલે આવો તત્વ વિચાર અને નિર્ણય થયા વિના એ વ્રત આદિ આચરે તો પણ એ મિથ્યાત્વ છે અને એ જીવ મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. આવા તત્વ વિચાર સહિત જેને અંતરમાં તત્વ નિર્ણયના દ્રઢ સંસ્કાર પડ્યા છે તે સમ્યક્ત્વ સહિત સમકીતિનો અધિકારી, એવો સમકીતિ છે એ સમકીતનો અધિકારી થાય છે. અને કદાચિત એવો સમકીતિ પૂર્વે કરેલા કર્મને કારણે તિરિંજ થાય કે નરકમાં પણ જાય, પણ ત્યાં પણ એને એવા સમ્યક્ત્વના સંસ્કારને કારણે, એના બળને કારણે એ સમકીતિ રહે છે અને પોતાનો પુરુષાર્થ કરે છે. આ વાત કરી એટલે પછી કોઈકે પાછું કહ્યું કે તમે વ્યવહારને તો ઉડાડી દો છો. 94મા પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે તમે વ્યવહારથી નિશ્ચય થાય એમ માનતા નથી. તમે તો એ વાતને માનતા જ નથી, વ્યવહારથી નિશ્ચય થાય એમ માનતા જ નથી. ઉદય કહે છે કે ભાઈ એ આગમ એમ કહે છે, તે મારી પોતાની ઘરની માન્યતા નથી, શાસ્ત્ર આમ જ કહે છે કે વ્યવહારથી એટલે કે શુભભાવથી નિશ્ચય એટલે ધર્મ થાય નહીં, અને જો એવી માન્યતા હોય તો એવી માન્યતા રાખનારા બધા મિથ્યા દ્રષ્ટિ છે. તત્વ વિચાર રહિત તપશ્ચરણ આદિ કરે તોય તેને સમ્યક્ત થવાનો અધિકાર નથી, અને તત્વ વિચાર વાળો એ વિના પણ સમ્યક્ત્વનો અધિકારી થાય છે. આ વાત શાસ્ત્રમાં કહેવામાં આવી છે. વળી કોઈ જીવને તત્વ વિચાર થવા પહેલા કોઈ કારણ પામીને, શુભભાવને કારણે દેવાદિકની એટલે કે એવી પર્યાય પણ થાય, અથવા વ્રત તપ અંગીકાર થાય અને પછી એ તત્વ વિચાર કરે, પરંતુ સમ્યક્ત્વનો અધિકારી તત્વ વિચાર થાય ત્યારે જ થાય. તત્વ વિચાર થયા પહેલા એ સમ્યક્ત્વનો અધિકારી થતો નથી. ગુરુદેવ કહે છે કે જો વ્રત તપ અંગીકાર કરે માટે સમકીતિ થાય એમ નહીં, પણ વ્રત તપ અંગીકાર કર્યા હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, અને પછી જયારે તત્વનો વિચાર કરે એટલે પોતાના સ્વરૂપનો વિચાર કરે, પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવી અને એમાં એકાગ્રતા કરે, એનો અનુભવ કરે, ત્યારે એને સમ્યક્ત થાય. એટલે કે તત્વ વિચાર થતા તે સમકીતનો અધિકારી થાય છે. આવી ચોખ્ખી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે જયતે.